ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક નો સમાગમ, મહાપુરુષો જયારે આવા મેળે મળે ત્યારે કઈક ને કઈક નિમિત્ત બનતા હોય છે. કોઈ નિમિત્ત એવું બની જાય કે સમગ્ર માનવ જાતને એનો લાભ મળે. આપણા વર્તમાન ભરદ્વાજ ને યાજ્ઞવલ્ક ડોંગરીયા મહારાજ અને શાસ્ત્રીજી બંને વિદ્વાન, બંને લબ્ધ પ્રતિષ્ઠિત, બંનેમાં એટલી જ તપની ક્ષમતા. આજે જયારે આ સત્સંગ કરીએ છીએ રામાયણનો, ત્યારે એક પ્રસંગની વાત. કરમસદમાં બે ઋષિઓ એકત્રિત થયેલા, વિદ્યાનગરની કથાનું પૂર્ણાહુતિ હતી અને શાસ્ત્રીજીએ પ્રસ્તાવ મૂક્યો, કૃષ્ણ કહ્યું તમારે પૂર્ણાહુતિમાં કઈક બોલવું પડશે. આપ બે છો ને એની વચ્ચે મારું કામ નહીં કરું, ગાડીમાં બેઠક. પણ ત્યાં ગયા, જાહેરાત કરી, દાદાજી આશીર્વાદ આપે છે. દાદાજીએ માઇક હાથી લઈને કહ્યું રામદાસ મહારાજ આશીર્વાદ આપે છે. માઇક એમણે જાતે મૂકી દીધો. હવે બે વિદ્વાનોની વચ્ચે કિંમત થવાની, અંકાવાની હતી. ભાગવતના એક શ્લોકનું મંગલાચરણ કરીને પાંચ કે સાત મિનિટ જ બધા નથી બોલ્યા, આપણે સમાપ્તિ થઈ ગઈ. પાછા કરમસદ આવ્યા, ભરદ્વાજ જતા રહ્યા, યાજ્ઞવલ્ક બેઠા હતા અને કે તમે બધા નીચે જાઓ અને મહારાજને ઉપર મોકલો. ઉપરના ખંડમાં મહારાષ્ટ્રનો ઉતારો હતો કે છે બારણો બંધ કરી દો, બેસો અહીંયા. મારા ઠાકોરજી તમને આજ્ઞા કરે છે કે તમે સત્સંગ કરો, સત્સંગ કોઈ દિવસ બંધ ના રાખશો. આજે ના પાડી કે આજે સત્સંગ નથી કરવો, તિથિ છે, પણ એમની આજ્ઞા જ કે જીવનમાં કોઈ દિવસ સત્સંગ. મારો લાલો તમને આજ્ઞા કરે છે તમે ભાગવત પર બોલજો, કે તમે બહુ સરસ બોલો છો, કે છે જે પાંચ મિનિટ એમણે સાંભળ્યું એનું રિઝલ્ટ મળી ગયું તરત. અને એ દાદાજી એકવાર હરિદ્વારના કુંભ મેળામાં ગયા હતા, ત્યાં આગળ બિલકુલ ગંગા કિનારે બેઠેલા અને અચિંતો જ ગંગાજળ હાથમાં આપ્યું કે ચલો ગંગાજળ હાથમાં લો અને સંકલ્પ કરો જીવનમાં ક્યારેય સત્સંગ છોડીશ નહીં. આ બંને મહાપુરુષોએ આજ્ઞા આપેલી છે કે થોડો ઘણો સત્સંગ દિવસમાં પાંચ દસ મિનિટ પણ કરવાનો જ. હવે એ એમણે જે આજ્ઞા આપી છે, જે સંકલ્પ કરાવ્યો છે, એને આજના પવિત્ર દિવસે આજે સંસ્મરણોમાં બંધ કેમ રખાય? નહીં તો કાલે કશે આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીશું, રામાયણ બંધ રાખી ના નથી રાખવાનું. તો એ મહાપુરુષોનો સમાગમ, એકબીજાનું મિલન કંઈક નવું આપી જતો હોય છે. આપણને તો એક રિઝલ્ટ તરત મળી ગયું, એક રિઝલ્ટ બીજું બે ત્રણ વર્ષ પછી મળ્યું ગંગા કિનારે. તો અહીંયા અગાડી પણ તાત સુનાહો સાદર મન લાઈ, કિન્નેવ પ્રશ્ન મનહુ અતિ મૂઢા. તમે જે પ્રશ્ન કર્યો છે ને, એ જાણે કોઈ સાવ બિલકુલ અક્કલ વગરનો હોય અને એ માણસ પૂછે એવો પ્રશ્ન તમે પૂછ્યો છે. તમારી ક્ષમતા ક્યાં છે અને તમે પ્રશ્ન કેવો પૂછ્યો છે? પણ મને એટલો ખ્યાલ આવી ગયો કે જેમ આપણે ત્યાં કંઈક હોય ને, કંઈક નિમિત્ત બનાવીને ચાલો ને આપણે સત્સંગ કરીએ, સત્યનારાયણની કથા કરીએ, કે ભાગવત કથા કે રામાયણ કથા સપ્તાહ બેસાડીએ, ચાલો કોઈક નિમિત્ત બનાવીને. એમ અહીંયા પણ ભરદ્વાજજી ને આજ્ઞાવલ્કજી કહે છે કે તમે તો એક બાનું કાઢ્યું છે, કથા સાંભળવાની ઈચ્છા છે અને એક આ બાનું મૂકી મને એક શંકા છે એને પૂર્ણ કરો. આપ તો તત્વવેત્તા છો, સકલ વેદ અને જ્ઞાનને જાણવા વાળા છો અને એ આપ પૂછો રામ એક રામ અવધેશ કુમારા, એક દશરથ નો પુત્ર છે એ રામ અને બીજા ભગવાન શિવ જેને હૃદયમાં રાખીને બેઠા છે એ રામ, બેમાંથી સાચું પણ કેવો પ્રશ્ન કરો છો? માનવ પ્રશ્ન કિન્ન અતિ મૂંઘા, અતિ મૂર્ખ માણસ પ્રશ્ન કરે. જેમ એને ભગવાન કહેવાય કેવી રીતે? તો એવા એક ભાવથી એક માત્ર બાનો કાઢીને નિમિત્ત બનાવીને તમારે રામકથા સાંભળવી છે ને, ચાહવ સુનહી રામ ગુણ ઘોડા. ભગવાન રામનો જે એવો અગાધ ગુણ જે રહસ્ય છે એ તમારે જાણવું છે. હું સમજી ગયો. એમ કરીને ભરદ્વાજ યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજીને પોતાની સમકક્ષ લાવીને મૂકી દીધા. બંને પરસ્પર એવો વ્યવહાર કર્યો, એવો વિવેક ગોઠવ્યો કે ક્યારેય પણ કોઈને નિમ્નતા ન અનુભવાય, સંકોચ ન અનુભવાય. અને એટલા માટે કહ્યું કે તમે આ જે પ્રશ્ન કર્યો છે પણ ભગવાનની કથાની અંદર જે રહસ્ય છે, ચાહું સુને રામ ગુણ ગુડા, ભગવાનના સ્વરૂપનો જે ગૂઢ રહસ્ય છે એ તમારે જાણવું છે. હું સમજી ગયો છું, તમે જાણો છો છતાંય પૂછો છો. અને કહ્યું કે કિન્ને પ્રશ્ન મનવ અતિ મૂઢા, આવો બિલકુલ બાલિશ પ્રશ્ન, જે નાનું બાળક હોય અને એક એવો નાનો પ્રશ્ન કરી દે, આપણને એને અણસમજ છે એમ કરીને સમજાવવાનો આનંદ થાય. આ તો ઋષિ છે અને એમને પ્રશ્નનો જવાબ આપવાનો છે. એના માટે કહ્યું કે કહું રામ કી કથા સુહાઈ, તમે સાંભળવા ઈચ્છો છો ને, સાદર સુનાવ તાત મન લાઈ. હવે આપ એ વાતને આદરપૂર્વક સાંભળો. સાદર સુનાવ એટલે તમે કેટલી વાર કથા સાંભળી હશે, ભાગવત કથા કે રામકથા, પણ છતાંય જયારે કથાના માંડવે બેસીએ ત્યારે શ્રદ્ધાપૂર્વક આદરથી એ કથા સાંભળીએ છીએ. ભલે વિદ્વાન બેઠો હોય, જાણકાર બેઠો હોય, અનુભવી બેઠો હોય, છતાંય જયારે કથામાં બેસે ને ત્યારે ભગવાનના પ્રત્યેની નિષ્ઠા શ્રદ્ધા આદર રાખીને સાંભળવી. એટલે યાજ્ઞવલ્કજીએ પણ કહ્યું હવે તમે બેસજો, પૂછો જ તો આ કથાને આદર સહિત શ્રદ્ધાપૂર્વક સાંભળજો. મેં બવે સાંભળી છે, હું જાણું છું એમ નહી, કંઈક લેવા માટે કંઈક સાંભળવા ને સમજવા માટે બેઠા જ છીએ. ભલે આગળ ગમે તેટલી સાંભળી હોય પણ અહીંયા મારે સાંભળવી છે. સાદર મન લાઈ, મનને એકાગ્ર રાખી કથામાં બેસીએ, સત્સંગમાં બેસીએ, ત્યારે શાક સમારવાનું લઈને ના બેસાય. ચાલો તુવેરો ફોલીશું ને અને સાંભળીશું. મન લાઈ, સત્સંગ પૂરો થયા પછી હમણાં ફોલી કાઢીશું, હમણાં પેલા સાંભળવા દો. મન લાઈ, મન બિલકુલ એકાગ્ર રહેવું જોઈએ, ક્યાંય ભમવું ભટકવું ન જોઈએ, અન્ય કોઈ પ્રવૃત્તિ નહીં. જ્યારે પણ સાંભળવી જ છે કથા તો આદરપૂર્વક એકાગ્રતાથી મન સ્થિર કરીને સાંભળજો. એ પ્રમાણે કહ્યું એટલે સૌને માટે કહ્યું. મહામોહ મહિષેશ વિશાલા, કારણ કે અજ્ઞાન છે ને એ બહુ ભારે છે. મહિષાસુર રાક્ષસ એના જેવો વિકરાળ છે મોહ, અને એને પાછું મહામોહ કહ્યું, વધારે પડતી આસક્તિ, જીવપણું જેહને આત્મબુદ્ધિ ન ઉપજે કદા, જેને દેહદર્શી જ હોય આત્મદર્શી ન હોય, એવા અજ્ઞાનના ભાવને કહેતા અહીંયા ગાડી વ્યક્ત કરતા કહ્યું, મહામોહ જ્યાં આસક્તિ છે ને મોહ છે ને, એ તો ભયંકર મહિષાસુર રાક્ષસ જેવું છે, એટલે એને તો રહેવા જ ન દેવાય, એનો નિર્મૂળ કરવો જ પડે, કારણ કે આ શંકા છે. અને એ શંકાનું સંહાર કરવા માટે ભગવાનની કથા મહાકાલી છે. મહાકાલિકા ભયંકર ભયંકર મહાકાલી છે, અને વિકરાળ કાલિકા એ આ સંશયનો સંહાર કરી જ નાખશે. ભગવાનની કથામાં એ શક્તિ છે, કેટલી આશંકાઓ હોય, કેટલી દ્વિધાઓ હોય, કેટલાય પ્રશ્નો હોય, માનવ જીવનની કેટલી ગૂંચો હોય, એ બધાનું સમાધાન, એ બધાનો સંહાર ભગવાનની કથામાંથી પ્રાપ્ત થઈ શકે. બંને ઋષિઓ છે, અને નીચલા સ્તરની નહીં, કથા ઉપરના સ્તરની છે. સામાન્ય કોઈ વક્તા હોય અને ગામડામાં બેઠો હોય, એ સામાન્ય લોકોને સમજાય એવી જ વાતો કરે. આ તો બે ઋષિઓ છે, તીર્થને કિનારે બેઠેલા છે તીર્થરાજમાં, અને એકબીજાને માનસિક સમાધાન મળે એકબીજાના, અને એટલા માટે કહ્યું કે મહામોહ નાનો સરખો નહીં. આપ ઋષિ છો, આવો નાનો પ્રશ્ન આટલો બધો મોહ ઉત્પન્ન કર્યો છે આપે, તો આપના એ મોહરૂપી અસુરને સંહારવા માટે ભગવાનની કથા એ મહાકાલી, કરાળ મહાકાલી, જીભ બહાર નીકળી ગઈ હોય, આંખો મોટી થઈ ગઈ હોય, હાથમાં ખડક ધારણ કર્યું હોય, અને પેલી જે શંકા છે એને મહિષાસુરનો એનું માથાના વાળ પકડીને એનું માથું લોહી નીતરતું રાખ્યું, આમ આ કાલિકા કરાલા. કોઈ પણ શંકા નહીં, કોઈ પણ એને જીવ ટકવા જ ન દે એવી આ ભગવત કથા કરાળ કાલિકા સમાન છે. કદાચ વિકૃતિઓને વાસનાઓ પજવતી હોય, કામ ક્રોધ લોભ અહંકાર પજવતા હોય, અને એ બધાનાથી કરી જો ભગવત કથામાં જઈને બેસો, તો ભગવત કથા દરમિયાન તો એ કથા કાલિકા બનીને એ બધાનો સંહાર કરીને તમને નિર્ભય બનાવી દે.